કેટલી સરસ વાત કરી છે, માંડવામાં પરણવા બેસો ને ત્યારે પરમાત્માને યાદ કરજો ઈષ્ટદેવ. અને લગ્ન મંડપની અંદર ખુરશીઓ નથી ગોઠવી, સરસ મજાના નીચે બેસવાના સિંહાસન. આજ સુધી પાટલા હતા, હવે ખુરશીઓ બેસી ગઈ અંદર પાટલાને ધક્કા મારીને. જ્યાં વેદોક્ત વિધિ પ્રમાણે લગ્ન વિધિ થતી હશે ને ત્યાં હજુ પાટલા હોય છે. હવે બધે પાટલા ઊંચું આવી ગયું, નાવા ધોવામાં ઊંચું ઊંચું આવી ગયું બધું, એટલે નીચે બેસવાનું રહ્યું ક્યાં? અને એટલે તો આ ઢીંચણ ખરાબ થાય છે. એનો પૂરેપૂરો ઉપયોગ થાય વળવાનો તો ઢીંચણ સારા રે. અને જો અધ્ધર બેસવાની વૃત્તિ રાખી તો તમારા ઢીંચણ ગયા સમજી લેજો. એટલે બધે છેક સુધી બેસી ગયું છે અધ્ધર અધ્ધર, અને એને લીધે જોજો મોટા ભાગે ઓછી ઉંમરે પગ ગયા હશે. અહીંયા ગાડી સુભગ સુમંગલ ગાવહી નારી બેદી ભેદ વિધાન, જે એનો ઊંચાઈ લંબાઈ પહોળાઈ જે માપ જોઈએ એ પ્રમાણેની વેદી જેમ યજ્ઞમાં એની મેખલા હોય, પછી એના જે પગથિયાની હોય એ બધું જ વ્યવસ્થિત અને વેદ વિધાન પ્રમાણે માપથી હોય. યજ્ઞ મંડપ બનાવવો હોય ને તો પણ જે યજમાન હોય ને એના હાથના માપ હોય. લગ્નવેદી બનાવે એ લગ્નવેદી પણ અમુક ઊંચી બનાવે, ચણીને લીપીને, અને એનું પણ માપ હોય. તો અહીંયા ગાડી વેદ વિધિ પ્રમાણે વેદી ભેદ વિધાન એની અંદર જે કહેવામાં આવ્યું હોય છે નક્કી કર, એ પ્રમાણેની લગ્નની ચોરી પણ એવી જ. આજે લગ્નની ચોરીમાં કોઈ વિધાન કે કોઈ કશું, બસ બહુ સરસ લાગવું જોઈએ, પૈસા દેખાવા જોઈએ ત્યાં કે આટલા છે એમ. તો ભેદી ભેદ વિધાન બનાવી સરસ મજાની લગ્ન મંડપ પણ બાંધ્યો, અને એની સાથે સુભગ સિંહાસન, અરે સરસ ગીતો ગવાતા, અને એ સરસ ગીતો ગવાતા એની વચ્ચે સિંહાસન અતિ દિવ્ય સુહાવા, સરસ મજાનું સિંહાસન બનાવ્યું હતું. અને એ પણ દેવોની પાસેથી આણેલું દિવ્ય સિંહાસન હતું. જેમ પેલું શોભા વાળું નહીં, જેમ કપડાં ઇસ્ત્રી ટાઈટ પહેરે પણ હોય ચાર દડા પાસી પંદર દડાના પેલું જાડું પેન્ટ પહેર્યું મહિના મહિનાનું વાસી હોય. પણ અહીંયા સિંહાસન અતિ દિવ્ય સુહાવા, જાઈને બરની વિચિત્ર બનાવા, વિરંચી બનાવા, એટલે એમાં પવિત્રતા હોય. ભલે કપડામાં ઇસ્ત્રી કરેલી ના હોય પણ અહીંયા મંદિરમાં આવીએ સવારના પરમાં નહીં ધોઈને, એટલે ધોયેલા કપડા વસ્ત્ર હોવા જોઈએ. છેવટે પાણી પાર કાઢીને સૂકેલા હોય ને સવાર પહેરી ના, એમાં પવિત્રતા હશે, એમાં માનસિક અને શારીરિક એક આખી જુદી જ અસર પડે. પણ વાસી પહેરીને આવજો જોઈએ, એની અસર જુદી પડશે. એ જે વિધાન જે કહેવામાં આવ્યું છે, જે આજ્ઞા વિધાન એટલે જે આજ્ઞા આપવામાં આવેલી છે આદેશ, એ પ્રમાણે જ હોવું જોઈએ. તો જાઈને બરની બિરંચી બનાવવા, અને બ્રહ્માજીનું સર્જન હતું એ સામાન્ય નહીં. એટલે કોઈ પણ સર્જક હશે ને, એ સર્જક સૌથી પહેલા એ બનાવતા પ્રમાણે એમાં જે કઈ લાકડું કે જે કઈ ધાતુ વાપરવાની હોય એને લાવે, લાવ્યા પછીથી એની શુદ્ધિ કરે મંત્રથી, ગંગા જળથી એને વિધિ વિધાન પ્રમાણે એને પવિત્ર કરવામાં, પવિત્ર કર્યા પછીથી એને બનાવવામાં આવે. આયુર્વેદમાં પણ એવું હોય, વનૌષધિ લેવા જાઓ તો પહેલે દિવસે સંકલ્પ કરવો પડે, પછી બીજે દિવસે એ અગરબત્તી ધૂપ દીપ લઈ અને એને ત્યાં આમંત્રણ આપવા જવું પડે, જ્યાં ઔષધિ ઉગેલી હોય ત્યાં, કે આપ મારે ત્યાં પધારજો, હું આવતીકાલે લેવા આવીશ, આમંત્રણ આપવા જવું પડે. એ પ્રમાણે વિધાન વેદ પ્રમાણે પછી ત્રીજે દિવસે એને ભલે તે દિવસ વધારે નહીં લાવો, થોડોક લઈને આવો, પછી જેટલી જોઈએ એટલી બધી લઈને આવો. કર્મસદમાં કર્મસદ એક કમળાની ઔષધિનો આ વિધિ કરવી પડતી, સૌથી પહેલા જઈને પછી ગમે ત્યાંથી લઈ આવો, પણ એ જે ઔષધિનો અધિષ્ઠાતા છે એને રાજી. કારણ કે દરેકમાં આજના વિજ્ઞાને કહ્યું છે આત્મા દરેકમાં છે, લાગણીઓ વનસ્પતિ પશુ પક્ષી જીવજંતુ દરેકને છે. તમને આદરપૂર્વક બોલાવવામાં આવે તમે પ્રેમથી જાઓ, પણ છણકો કરીને બોલાયા તો જઈએ છે, નહીં જઈએ તો કઈ ચાલશે. એટલે એને વિધિ વિધાન જેને કહેવાય, વિધિ વિધાન પ્રમાણે અને દિવ્ય સિંહાસન વિરંચી બનાવવા કહ્યું. બ્રહ્માજીએ જે કોઈ કલાકારને કારીગરને કહ્યું એણે એ પ્રમાણે વિધિ વિધાન પ્રમાણે તૈયાર કરેલું સિંહાસન ઘેર લાવ્યા પછી પણ કોઈ પણ ભગવાનને જય મહારાજને ધરાવવાની અર્પણ કરવાની વસ્તુ હોય ને તો પહેલા એને જળથી સિંચિત કરીને શુદ્ધિ કરે, જેમ યજ્ઞ મંડપમાં પ્રવેશ કરવાનો હોય તો તે પહેલા પ્રાયશ્ચિત કરવું પડે. એમ ભગવાનને અર્પણ કરવા માટે કોઈ પણ વસ્તુની શુદ્ધિ કરવી પડે અને ત્યાર પછીથી ભગવાને પછી અંદર તુલસી પધરાવાય, એટલે પરમ પવિત્ર થઈ જાય. તુલસીની અંદર એ પ્રકારના એના અણુ પરમાણુ છે કે જેના સંસર્ગથી, જેની હવાથી તુલસી એ બધા જે કઈ દોષો હોય એને દૂર કરવાની એમાં શક્તિ છે. કઈ તુલસી ઘર આંગણે અમથી રોપવાની નથી, કઈ એની પાછળનું આરોગ્ય છે, આરોગ્ય શાસ્ત્ર છે શરીર માટેનું. એ તુલસી જેમ ઘર આંગણે હોય તો આજુબાજુના દોષો એ દૂર થાય. એ પ્રમાણે વિધિ વિધાન પ્રમાણે આ વેદી આસન તૈયાર કરાવડાવ્યું હતું અને ત્યાર પછીથી એને બેઠે શિવ શિવ શિરનાય જ્યાં ત્યાં ના બેસાય, ગમે તેવી જગ્યા ઉપર ના બેસાય. જોજો સાધુ સંતો હશે ને એ પોતાનું આસન પોતાની સાથે રાખશે, ક્યાંય પણ ગયા હશે પોતાની સુવાની પાથરવાની ચાદર પોતાની જ રાખશે, ગમે તેવું હશે. એમ સિંહાસન પણ બેઠે, પછી એ સિંહાસન ઉપર બેઠા છે જ્યારે, અને જોજો તમે કે કોઈ માદુ માણસ હોય અથવા પાણીના ગાદલામાં સુઈ જોજો, તમારા મનની સ્થિતિ એક સરખી નહીં રહે, હલ્યા કરશે. હવાના ગાદલામાં સુઈ રહેજો જોઈએ, એનો અનુભવ થશે દરેકનો. તો જે જે આસન, જે સિંહાસન કે જે પાથરવાનું હોય એની અંદરના ગુણદોષો એને વાપરનારને સ્પર્શ કરતા હોય છે અને એટલા અન્નના દોષ પણ લાગતા હોય છે. તમે કોનું અન્ન ખાવ છો, કેવું અન્ન ખાવ છો, કેવી કમાણીનું અન્ન ખાવ છો, એના ઉપરથી ભલે જનાબાઈનો ખીચડો ખાવ પણ એની અંદર તાકાત હશે. ગુરુ નાનક દેવજીએ એક બહુ સંપન્ન સેવક હતો, તે કહે છે કે પ્રભુ હું આપની ભિક્ષા લાવું, આપની ભિક્ષા લાવું, આપની ભિક્ષા લાવું, ઘણા દિવસથી કહેતો. તો એક દિવસ કહ્યું સારું લાવજે. એક સરસ મજાનો થાળ ને ઉપર ઢાંકેલું, બધા જુદા જુદી વાનગીઓ પકવાન ને લઈને. અને એના પહેલા એક સામાન્ય માણસ આવ્યો, એ રોટલો ને છાશ લઈને. નારદજી ભિક્ષા લેવા બેસી ગયા. પછી પેલો શેઠિયો, અરે આ શું કર્યું, કે હું લઈને આવવાનો હતો, આ કેટલી સરસ મજાની હું મિષ્ટાન લઈને આવ્યો છું જમવાનું, મૂક્યું ત્યાં આગાડી. પેલો સામાન્ય માણસ હતો, એનો એની રોટી એક હાથમાં લીધી અને બીજા હાથમાં પેલા શેઠિયાની, અને બેને બરાબર દબાવીને નિતારીને ત્યારે શેઠિયાની રોટીમાંથી લાલ ટપકા, જો કે છે આ લોકોનું લોહી ચૂસેલા આ તારું અનાજ છે, અને આનો એનો એને સાચો પરસેવ પાડેલું એને. એટલા માટે એનું કહું છું, તારું નથી અડતું. અન્ન ક્યાંથી આવે છે એની અસર પણ મન ઉપર પડતી હોય છે. એમ કેવા વસ્ત્ર પહેરો છો, કોના પહેરેલા, પાછા બદલીને પહેરેલા, તારા હાલીને, એની અસર પણ થતી હોય છે. એટલે બને ત્યાં સુધી આપણું વસ્ત્ર પોતાનું જ પહેરવું, કોઈનું પારકું ઉછીનું બહુ સારું દેખાતું હોય તોય. તો દરેક બાબતની અંદર વિધાન હોય છે, અને એ પ્રમાણે એના અણુ પરમાણુઓ એમાં એના સ્પંદનો કામ કરતા હોય છે. એટલે અહીંયા ગાડી કહ્યું કે બેઠે શિવ આસનને પણ પ્રણામ કર્યા છે. જોજો વક્તાઓ વ્યાસ આસન પર બેસશે ને, ત્યારે એની પ્રદક્ષિણા કરી એને વંદન કરીને પછી એની પર બેસશે. ભગવાન શિવે પણ બેસવાના આસનને વંદન કર્યા, શિરનાય, અને બધા બ્રાહ્મણો ને શિરનાય, હૃદય સુમિરી નિજ પ્રભુ રઘુરાય, પોતાના ઈષ્ટદેવને સંભાળ્યા ક્યાં, લગ્નના માંડવે. કોને સંભાળ્યા હતા આટલા માંથી હાથ ઊંચો કરો જોઈ, પોતાના ઈષ્ટદેવને કે ચલો ભાઈ જઈએ છે, આ ગ્રહસ્થાશ્રમની અમને દીક્ષા મળવાની છે, ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરી રહ્યા છે, આ લગ્નનો સંસ્કાર થઈ રહ્યો છે, એવા ભાવથી કોણે. તો આટલી સરસ વાત કરી કે હૃદય સુમેરી નિજ પ્રભુ, મને ગ્રહસ્થાશ્રમ દીક્ષા આપી રહી મળી રહી છે, અહીંયા ગાડી હું ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરી રહ્યો છું, અને એટલા માટે લાવને હું સુખી થઉં, મારું દાંપત્ય સફળ થાય. આજ જુઓ જોઈ એ ગ્રહસ્થાશ્રમમાં કેટલી બધી અને કેવા સંઘર્ષ ને કેવી ઉપાધિઓને મનભેદ ને વિચારભેદ ને બધું આવી જતું. તો સંસ્કાર જેને કહેવાય છે ષોડશ સંસ્કાર, એમાંનો આ લગ્ન સંસ્કાર છે, અને લગ્ન સંસ્કાર વખતે પણ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું જેથી એમાં સફળતા મળે.